आनंद मूर्ति श्री कृष्ण तत एव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकत्वतः। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमः। परात्पराय सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। परमधेय स्वरूपाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामीने नमो नमः। कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बाल रूपाय महामनोहराय श्री घनश्याम महाराजाय नमो नमः। अखंड हरि स्वरूप निमग्नाय सद्गुरु श्री गोपालानंद मुने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्थ सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरि भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2070 पौष वद त्रीज तारीख 19 जानुआरी 2014 रविवार वडोदरा कारलीबाग श्री स्वामीनारायण मंदिर आयोजित आजनी आ रवि सभा में वडोदरा मंदिर स्थित वाला घनश्याम महाराज नी सानिध्य सद्गुरु श्री सतानंद स्वामी कृत शिक्षापत्री भाष्यनी याने के अर्थ दीपिका टीकानी कथा कुंडलधाम मुकामे योजायेली स्वामीनारायण सत्संग शिबिर 22 अंतर्गत जे थई छे त्यांथी आगळनी कथा संभळावुं छुं। आपणे 33मो श्लोक आव्या छे। भगवान श्रीहरि लखे छे अद्वारेण न निर्गम्यम प्रवेष्टव्यम न तेन च स्थाने सस्वामी के वासः कार्यो पृष्ट्वा न तत्पतिम। आ श्लोक में भगवाने बे आज्ञा करी छे। निषेधात्मक आज्ञा छे आ न करूं आ न करूं। पहली आज्ञा चोर मार्गे करीने पेसवुं नहीं अने निसरवुं नहीं। जो के श्लोक में चोरनो रस्तो नहीं लख्यो, श्लोक में मात्र लख्यु छे अद्वार दरवाजो नहीं। बीजी आज्ञा छे जे स्थानक धनिया तू होय તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો। અદ્વાર એટલે શું? તો વ્યાખ્યા એવી કરી અલ્પમ દ્વારમ ઇતિ અદ્વારમ। અદ્વારનો અર્થ અહીંયા દરવાજો નહીં એવો ન કર્યો, ન દ્વારમ અદ્વારમ થાય પણ દરવાજો હોય જ નહીં તો કાંઈ દિવાલમાંથી તો નીકળાતું નથી, માટે અદ્વારનો અર્થ આપણે હવે સમજીને ન દ્વાર ન કરાય એટલે અલ્પદ્વારમ ઇતિ અદ્વારમ, નાનો દ્વાર અર્થાત નીકળવા કે પ્રવેશવા રાખેલ નાનો રસ્તો, ખાસ તો આપતકાલીન રસ્તો કહેવાય. આપતકાલ સમયે ત્યાંથી સહેલાઈથી આપણે નહીં તો મુશ્કેલીથી પણ નીકળી શકીએ એવી જે કોઈ એક્ઝિટ, એને અહીંયા અદ્વાર કહ્યું. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે આપતકાલ પડ્યા વગના એનો ઉપયોગ ન કરવો. જગમોહન મોદી આ આજ્ઞાની વ્યાખ્યા એવી રીતે કરે છે કે તે કયા કયા અદ્વાર, તો કહે છે ઘરનું, બસનું વગેરેનું પાછલું બારણું, અથવા કરાની બારી, યા તો સંકટ સમયની બારી, યા તો છુપા માર્ગનું દ્વાર, બસ વગેરેની ડોકાબારી વગેરે વગેરે, આ બધાય મુખ્ય દ્વાર ન ગણાય. બહુધા આપણે મુખ્ય દ્વારથી આવવા જવાનું રખાય. હવે માની લો કે આપણે એવો અર્થ કરીએ, ન દ્વારમ ઇતિ અદ્વારમ, દરવાજો જ નથી, ત્યાંથી આવવું જવું નહીં, તો એવો અર્થ લેવો જોઈએ. ખેવંડી ટૂંકી હોય, દરવાજો જ નથી, નાનો એવોય દરવાજો નથી. ઘણા માણસ ટૂંકી વંડી હોવાથી વંડી ટપીને આવન જાવન કરે છે, એ નહીં કરવું. ઘરના પ્લોટની બોર્ડર હોય એને ઠેકીને આવવું જવું નહીં. રસ્તેથી હાલવું, અમાર્ગેણ ઇતિ પાઠે તું કાપથે ન, અર્થ કાઢી શકાય. હવે માની લો કે એવો પાઠ હોય કે અમાર્ગેણ, તો વાડીમાં છીંડું પાડીને અથવા વંડી ઝાપો ટપીને જવું, તે એવો અર્થ નીકળે. ભાંગેલ દિવાલ ટપીને જવું, તાર ફેન્સિંગને પોળી કરીને જવું, કોઈની જમીનમાંથી માર્ગ પડતો હોય તે ટૂંકો લાગતા તે માર્ગેથી નીકળવું, કઠોળી કૂદીને જવું, વાવેલા ખેતર સોંસરું ચાલવું, શોર્ટકટ મારવા કોકનું ખૂંદવું વગેરે વગેરે સત્સંગીઓએ ન કરવું. વહાલા પ્રભુ આપણા સુખાર્થે આપણી પાસેથી આ બધી અપેક્ષા રાખે છે. જેઓએ શિક્ષાપત્રી વાંચી નથી, ભાળી નથી, એવા પાશ્ચાત્ય લોકો પણ આ નિયમોને સજાગપણે પાળે છે, તેથી તેઓને ત્યાં સમૃદ્ધિ અને સુખ ઘણા છે. માટે આપણે પણ થોડા સુઘડ થવું, વ્યવહારુ થવું, વિનયી થવું, જીવનને કેમ જીવવું એના રહસ્યને પામવું. આમ ગણો તો નાની નાની આજ્ઞા જેવું લાગે છે, પરંતુ આને લોપવાથી ક્યારેક બહુ મોટું નુકસાન થઈ શકે છે. એટલે ભગવાન શ્રીહરિ આપણને વિવેક શીખવાડે છે કે મહેરબાની કરીને આવું નહીં કરતા, ક્યારેક તમે બહુ મુશ્કેલી મુકાઈ જશો, પ્રોબ્લેમ થશે, કલેશ થાય, તકરાર બી થઈ જાય, આપણું અપમાન થાય, કોઈ ગાળો પણ દે, અને ક્યારેક મેથી પાક પણ મળે. ગાલી પ્રસાદ અને મેથી પાક અદ્વારેથી પ્રવેશ કરવામાં ક્યારેક મળી જાય છે. આપણા સત્સંગીઓના અગર બીજા કોઈના થોડા થોડા અહીંયા દાખલા હું આપીશ. સુરતમાં એકવાર યુવા શિબિર રાખી હતી. એક ગામના હરિભગત ભેળા થઈ બધા જુવાની આવો ફોર્મમાં હોય ને, આવતા હતા તો શિબિરમાં, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું અનુસંધાન ન રહ્યું. રેલવે સ્ટેશનમાં જુદા શોર્ટ રસ્તેથી ઘૂસ્યા, ત્યાંથી જવાય નહીં, પણ ટૂંકો રસ્તો એણે અપનાવ્યો, એટલે કે આ શ્લોક લૂપ્યો. આને જોઈ ગયા એટલે રેલવે સ્ટેશનના સાહેબે આને પકડ્યા. એટલે આ કોણ છો? તો કે શિબિરાર્થી. કે શિબિરમાં તમે શું શીખો છો? કે સંતો અમને ધર્મ, નિયમ, રીતિ, ભાતિ, ભક્તિ, આધ્યાત્મિકતા શીખવાડે છે. શીખીને આવો છો કે શીખવા જાઓ છો? તો કે હજી શીખવા જાય છે. શીખીને નથી આવતા ને? તો કે ના ના, એટલું વળી જમા પાછું. નકર આ કહેવાતા બધા શિબિરાર્થીઓ આપણું બધાનું ઘસીને નાક કપાવે. સાહેબે કહ્યું કે ઠીક છે, શિબિરમાં જઈને શીખશો ત્યારે શીખશો, થોડું અહીંયા શીખતા જાઓ. સાહેબ શું? તો કે આ ન ઘૂસવાનું હોય ત્યાંથી ઘૂસ્યા એનો દંડ ભરતા જાઓ. અરે પણ સાહેબ, તો કે એમાં ન હાલે, હાલો બધા ઓફિસમાં. બધાને ઓફિસમાં લઈ ગયા. એક કંઈક ઠીક ખોપરીનો માણા હતો, એની ભાઈ ટિકિટ હતી, બાકીના બધાએ દંડ ભર્યો, પણ પાઠ શીખી ગયા. જીવનની હર ભૂલ એક પાઠ શીખવાડે છે, એક પગથિયું આપણને ઊંચા લે છે. આપણે દરેકે પરમાત્માની આજ્ઞાનું અનુસંધાન, ભગવાનને ખુશી કરવા કે સુખી કરવા નહીં લેતા, આપણે સુખી થઈએ એના માટે લઈએ તોય ઘણું સારું. જો તો ખરા, ભગવાન આજ્ઞા આપણને આપણે સુખી થઈએ એટલા માટે કરે છે. આપણા સુખ ખાતર આપણે આજ્ઞા પાળીએ અને પ્રભુ આપણને પોતાની પ્રસન્નતા આપે છે. પરમાત્માની પ્રસન્નતાનો પ્રસાદ મળ્યો અને આજ્ઞા પાળવાથી જીવનમાં આપણે સુખી થયા. સુખી થવા હારું આજ્ઞા પાળી અને પ્રસન્નતા મળી. દેખો, જે લોકો નાસ્તિક છે, ભગવાનને માનતા નથી, સત્શાસ્ત્રને માનતા નથી, ધાર્મિક નથી, સત્સંગી નથી, તે પણ માણસો પોતે સુખી થવા માટે આ બધી રીત ભાત પાળે છે. કેમ જે એને એટલી તો અક્કલ છે કે સમાજ વ્યવસ્થાના બધા નિયમોને આપણે અનુસરવું જોઈએ. એ આજ્ઞા પાળે છે તો માત્ર સુખી થાય છે, પણ ભગવાનનો સત્સંગી ભગવાનની આજ્ઞા માનીને પાળે તો માત્ર સુખી થાય છે એટલું નથી, પરમાત્માનો કૃપા પાત્ર થાય છે, એટલે કે મુક્ત થવાની લાયકાત ધરાવતો જાય છે. એ બહુ મોટો બેનિફિટ છે, એને સત્સંગીએ સમજવું જોઈએ કે આપણને બે લાભ છે. આ લોકમાં સુખી થશો આજ્ઞા પાળીએ એટલે, અને આજ્ઞા પાળીએ એટલે ભગવાન રાજી થશે, એટલે પરલોકમાં જવાના વિઝા આપશે. બોલો, આ લોક અને પરલોક બે સુધરી જાય છે જો ભગવાનની આજ્ઞા માનીને એને ખુશ કરવા પાળીએ તો, અને કેવળ સમાજની વ્યવસ્થા માનીને પાળીએ તો માત્ર આ લોકનું સુખ મળશે, પણ પરલોક તમારે માટે નક્કી નહીં ભાઈ. વધીને તમે પાપ ન કર્યા હોય, પુણ્ય કર્યા હોય તો સ્વર્ગ સુધી જવાય, પણ ઠાકોરજીને ઘરે ન જવાય. એની એ જ આજ્ઞાઓ, એની એ જ વ્યવસ્થાઓ, નિયમોને હે પ્રભુ આપે કહ્યું છે માટે હું પાળીશ, તમારો દાસ છું, તમારી આજ્ઞા પાળવી એ મારી પરમ પવિત્ર પહેલી ફરજ છે, માટે હું પાળીશ. તો આ લોકમાં થવાના ફાયદા તો બધા થવાના જ, અને ભગવાન રાજી થાય એટલે ડંકો વગાડીને ધામમાં લઈ જવાના. દેખા, ધર્મ પણ ભક્તિનું સ્વરૂપ લઈ લે છે. કહેવાતા નિયમ, ધર્મ, હાવ સામાન્ય કે વર્ણાશ્રમના ગૌણ ગણાતા આ બધા નિયમો પણ ભગવત પ્રસન્નતા અર્થે પાળીએ તો ભાગવત ધર્મ બને છે. ભાગવત ધર્મ અને ભક્તિ બે અલગ નથી, એક છે. માણસ કેવળ ધર્મ પાળીને ભગવાનના ધામને ભગવાનને પામી શકતો નથી, પરંતુ એના એ જ નિયમોને ભગવાનને રાજી કરવા પાળે તો તે માત્ર ધર્મ નહીં રહેતા ભગવત ભક્તિ બની જાય છે અને એ જીવ માયા પર પરમાત્માના ધામને પામે છે. ભાગવત ધર્મ અને વર્ણાશ્રમ ધર્મમાં આટલો તફાવત છે, ક્રિયાત્મક નહીં ભાવાત્મક. એને સત્સંગી હોય સમજવો, તફાવત સમજવો. માટે પ્રીત્યર્થે શિક્ષાપત્રીના આરંભમાં લખ્યું કે આ બધા જ ધર્મો પ્રીત્યર્થે પાળજો, પ્રભુ પ્રસન્નતાર્થે પાળજો, એટલે ભક્તિ સ્વરૂપા બની જશે. એકવાર રાજકોટ ગુરુકુળના શાસ્ત્રી ધર્મજીવન દાસજીએ કંઈક ઉત્સવ કર્યો હતો, ત્યાં દર્શન કરવા ઘણા ભગત ગયેલા. દર્શન કરી એક બાજુ વાડી હતી ત્યાં ફરવા ગયા, પાછા પૂછ્યા વગેરે એન્ટર થયા. પછી શેરડી જોઈ તેથી ખાવા માટે ભાઈ મન લલચાણું, અંદરો અંદર ભગત વાતું કરવા માંડ્યા, શેરડી હારી છે ને આપણે ખવાય કેમ. એક ભગતે કીધું આ તો પ્રસાદી નહીં કહેવાય, મંદિરની સંસ્થાની શેરડી હોય ને અને મંદિરનો સંસ્થાનો સંબંધ થઈ ગયો ગણાય, સંબંધે કરીને પ્રસાદી નહીં થઈ જાય, બોલો ખવાય ખવાય કેસ લો કર કમાલ. તે શેરડી ખાધી એટલેથી શાંતિ ન થઈ, શેઢે પોપિયા હતા, પાક્યા નહોતા, કાચા હતા, તોય જીવ ન રહ્યો, કાચા પોપિયા તોડ્યા બોલો, અને સાથે લઈને ચાલતા થયા. ત્યાં તે વાડીનું રખોપું કરવા વાળો આવ્યો, હા 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 હા, અને પછી એણે જે કાંઈ આ લોકોને સંભળાવ્યું છે પૂછો મત, બહુ તિરસ્કાર કર્યો. પછી શું કરે હવે, નીચી મૂંડી રાખીને બધા હાલતા થયા ગાડ્યું ખાઈને, પણ બહુ સાંભળવું પડ્યું. ત્યાર પછી આ કહેવાતા ભગતોએ નિયમ લીધો કે હવે ધણીને પૂછ્યા વિના કોઈના ખેતરમાં જવું નહીં અને ધણીને પૂછ્યા વિના કાંઈ લેવું નહીં. આ શેરડી એક ચીજ એવી છે કે એને માટે બહુ જણાએ માર ખાધેલો છે, ચેડી શીભડા સમજે, આ જે બધી વસ્તુ ખેતરમાં થતી હોય, પછી પોફૈયા હોય કે જે હોય તે, ઘણાને આ યાદ આવતું છે. ઘણા વળી હરી ઈચ્છાથી બચી ગયા હોય. અખિલ સ્વામી અમારે ક્યારેક ક્યારેક બહુ સરસ વાત કરે છે, સમજાણ. શ્રીજી મહારાજના વખતમાં મેઘપુરમાં એક સાધુએ વાડીએ નાવા ગયા હશે અને વાઢ હશે એમ કહેવાય છે કે ત્યાં પડ્યું હશે રાડું, આમ તોડ્યું એવું નહીં, પણ સાધુને એમ થયું કે ભાઈ આ શેરડીને રાડું પડ્યું છે અને એમથી હુકાઈ જાય અને હાલો ને. એ સાધુએ શેરડીનો હાંઠો લીધો, એમાં ખેડુએ જોયું, ખેડુ કે સાધુરામ કેમ હાંઠો લીધો, તમારો છે. તરત પાછો આપ્યો કે ભાઈ આ તો અમથો પડ્યો હતો લીધો હતો. સ્વામી ભોળા હતા બિચારા, એટલે પેલા ખેડૂને કે એટલી દયા રાખજે મહારાજને જઈને ન કહેતો. બોલ્યાને તો એ ખબર નહોતી ને ખબર પડી. સીધો ગામમાં આવ્યો ને મહારાજ સભા કરીને બેઠા હતા, ત્યાં આવીને કે તમારા સાધુએ મારા ખેતરમાંથી શેરડીનો હાઠો લીધો. મહારાજ કે કયા સ્વામી? તો કે આ. મહારાજ કે સ્વામી ઉભા થાવ, આ ખેડૂ કઈ હાચું? તો કે આ મહારાજ ભૂલ થઈ, પ્રાયચિત આપો. મહારાજ કે આજથી શેરડીમાંથી જે થાય તે જિંદગીભર ન ખાવું, જિંદગીભર નહીં. સાધુ કે મહારાજ જેવી તમારી આજ્ઞા. આવું વિનુતું માટે ચોરી ન કરવી ભગવાનને નહીં ગમતું, પૂછ્યા વગર લેવું નહીં. અહીં તો અત્યારે આપણે એન્ટ્રી કરવી નહીં એ વાત ઉપર છીએ. છીંડે ચડ્યો તે ચોર, ક્યારેક આપણે અદ્વારથી પ્રવેશ કરીએ અથવા નીકળીએ ને કોક જોઈ જાય તો જરૂર ચોર છે એવી એને શંકા થાય. કેમ જે મુખ્ય રસ્તેથી કેમ ન ચાલ્યો? ક્યારેક કોકની શંકાના ભોગ બની જઈએ, કાં વ્યભિચારી છીએ એવું પણ સાબિત થાય, એવો આરોપ કોઈ મૂકી શકે, અથવા આપણું ને આપણું ઘર હોય અને આપણે આપતકાલીન રસ્તો મૂક્યો હોય, ત્યાંથી આવતા જતા કોક ચોરને પણ આપણા ગુપ્ત રસ્તાની ખબર પડી જાય કે આના ઘરમાં જવું હોય તો અહીંથી જવાય અવાય છે. માટે જે દરવાજો આપતકાલીન હોય એનો ઉપયોગ આપતકાળમાં જ કરાય. આટલી ઝીણી વાત આપણા દયાળુ પ્રભુ આપણને સમજાવે છે. કેટલી બધી આપણા માથે કૃપા કહેવાય બોલો. હરિલીલામૃતમાં આ વાત લખી છે, છીંડુ કરીને કદીએ ન જાવું, ખરે ખરા જો મુજ ભક્ત થાવું. છીંડુ કરીને કદીએ ન જાવું,
જન જે ઉઘાડે પરાયું, જન
વાલા ભક્તો, આ વાત હરિલીલા મૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા એટલા માટે કે વડતાલથી એકવાર બામરોલી ગયા હતા તખાપગીની મહારાજને સંતો બધા. એમાં એક ભગતે બામરોલી મહારાજ બેઠા એટલે આવીને પહેલી આપી શિંગો ચોળાફળીની. મહારાજ કે તમે તો આઈના છો ને આ ચોળાફળી ઘરેથી લાવ્યા? તો કે આ વચમાં કોકના ખેતરમાંથી હારી હતી જ લેતો આવ્યો. મહારાજ કે આપના પિતાશ્રીનું હતું? શું નામ? તો કે ધનજી. જ્ઞાતે? તો કે મિસ્ત્રી. કેવું ગામ? તો કે ગાના. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તો ગાનાના ધનજી ઉતારે, એનાથી ગામમાં ઘણો સમાજ છે. મહારાજ કે આનું ચોળાફળી મન ગયું એનાથી હું ગામમાં સમાજ હોય? મુક્તાનંદ સ્વામીને એમ કે બિચારાનો કાંઈક પક્ષ લઈને બચાવ કરું. પછી મહારાજ આ બધું બોલ્યા. પહેલાં તો એ બન્યું હતું કે જાતા હતા ને ત્યારે અમુક એ ખેતરમાં શોર્ટકટ માર્યો અને ત્યાં જે બાઈ ભાઈ હતા એણે બરાબરની ધબધબાવીને આવવા દીધી. તે મહારાજ કે આ પાઘડી કોને બંધાવે છે? તો કે આવડા ટૂંકે રસ્તે આવેલા એને પાઘડી બંધાવે છે. વિવેક જોઈએ, ન જવાનું હોય ત્યાં ન જવાય ભાઈ. હા, હું એ ગરીબ ગદારી હતો. એક જગ્યા હતી, આમ બગીચા જેવું હતું, તો બધા સંતો પેલી બાજુ ટીમણ કરવા બેઠા હતા યાત્રામાં. એક ભગત મને કે ચાલો ને આપણે બગીચામાં એક આંટો મારીએ. મેં કીધું જવાય નહીં ભગત, ત્યાં કોકને પૂછવું પડે. તો કે ના ના જવાય મારી હર્યા. ઓકે, હજી અમે પગ મૂકીએ ને મૂકીએ ત્યાં દૂરથી એક જણાએ હાંકલો કર્યો, એ મેં કીધું લ્યો સાંભળો. તો કે મારા બેટા બહુ ખરાબ આડા. મેં કીધું એ ખરાબ કે આપણે ખરાબ? પછી એકવાર અમે આમ ગયા હતા ને વચમાં કોકનો શોરૂમ આવ્યો હતો, આ ગાડી ટ્રેક્ટર બધું વેચતા હશે. તે મારી યારે ભગત હતા, એ મને કે હાલો ને આમાંથી આપણે બધું વાહન ને એવું ક્યારેક લઈ છે, આ કંપનીવાળા આપણા ઓળખીતા છે. તે મેં કીધું હાલો. હેઠા ઉતરીને અંદર જવા ગયા, કોઈ હતું નહીં. મેં કીધું પૂછ ભાઈ, આપણે એમના મામા જવાય નહીં. તકા ના ના ના, હવે અમે બધું જાય જ છીએ. મને કે મેં કાંઈ વાંધો નહીં, મેં ગાડી ખવાર તો નહીં હો. તકા ના ના, હું આર્યો છું ને તમારે શું કામ ખાવાની હોય? બહુ આત્મવિશ્વાસી અને ઉતાવળા અને ઉત્સાહી ભગત. એ જ્યાં અંદર પ્રવેશ કર્યો ને ત્યાં અંદર રૂમમાં કાચ હોહરા અમને જોયા, ત્યાં તરત બહાર નીકળો. બહાર નીકળો, હવે ભગત મુજાણા. ભગત કે પણ આ સ્વામીજી છે અમારા ગુરુજી, તો ગુરુજી તમારા, સ્વામીજી તમારા, બહાર નીકળો. અરે પણ કાંઈ સમજો કે નહીં? તો તમે કાંઈ સમજો કે નહીં? તો એમ નામ કેમ આવો છો? હું તો હાલવા જ માંડ્યો હતો, એ ધડી કરતા હતા. સાંભળ્યો, આવા ઉતાવળિયા ભગત હોય ને એની હારે જાવું તાર થોડુંક જોવું. હું ભૂલ ખાઈ ગયેલો એટલે તમને કહું, ભગતના વિશ્વાસ. મેં ભગત નહીં છે ઓળખાણ. પછી ભગત મને કે હવે શું કરવું મારે? મેં કેમ તમે કહેતા તને ઓળખાણ છે? તો કે ઓળખાણ મારે સાહેબ આવી રહ્યા છે ને આ તો પટાવાળો જ. મને કે એ હારો ઓળખતો નથી. મને કે ઓળખાણ નથી એવું કાંઈ નથી, સાહેબ હોય તમને કહી દઉં બધું. મેં કે હવે સાહેબને ક્યાં લેવા જવા? મેં કીધું માટે શિક્ષાપત્રી પાળીએ તો સારું. સમજાણું? એક સાહેબ હતા, સાહેબ ભણેલા ગણેલા, આમ તો નામ નહીં દો. એ અમારી સાથે આવેલા અને દવાખાનાના કામે અમે ડૉક્ટર પાસે ગયેલા. હવે ડૉક્ટર ને સાહેબને સંબંધ હારા, એટલે સાહેબે અમારે બહાર બેહવું જોઈએ ને તે બહાર બેહવા ન દીધા અમને. એ કે ચાલો અંદર સીધા સાહેબ પાસે. મેં કીધું એમ જવાય નહીં યાર, અંદર ન જવાય. મને કહે હવે મારે ઘર જેવા સંબંધ છે, એમાં ના ચાલે. હલો હલો, કે અહીં બેહવાનું હોય સાહેબ પાસે જ. અને અમને લઈને અંદર ગયા. અમારે એમ કે એને છે ઘર જેવા સંબંધ, અને હતાય ખરા, પણ ડૉક્ટર ને આ બરોબર કોઈક દર્દીને તપાસે. અને આમ જોયો, પછી ડૉક્ટર દિલગીર થઈ ગયા કે સાહેબ તમે યાર સંતોને આમ સીધા અહીંયા આઈ દર્દી, પ્લીઝ પગે લાગુ, ઘડીક બહાર બેસારણ. જાઓ 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 બહાર નીકળો. પછી મને કે આવો આવો બહાર બેસી. મેં કીધું સારું તાર બહાર બેસી. ભણેલો મૂર્ખ હતો એ, આપણે ધ્યાન રાખ, ભગવાનની આજ્ઞાને આપણે લોપીએ એટલે આપણું અપમાન થાય, મોટા હોય તોય થાય. અને વિવેક છે, વિદેશમાં તો એપોઇન્ટમેન્ટ લીધા વગર કોઈને ઘરે જવાતું જ નથી, તમારા હગા હોય નજીકના હોય તોય નહીં. બાપને દીકરાને ત્યાં કે દીકરાએ બાપને ત્યાં, દીકરીને ત્યાં, કોઈને ત્યાં જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી જ પડે. ત્યાંની રીત એવી છે, પછી જ જવાય છે. ઠીક છે, આપણે એવી રીત નથી લાવવી, પરંતુ કાંઈક સમજવું તો ખરું. માણસના જીવનની સુખાકારીને ધ્યાનમાં લેવી, ગમે ત્યારે ગમે ત્યાંને ત્યાં જઈને સીધા ખડકાવવું, આપણે ત્યાં બધું બહુ એવું છે. બોલાવે ન બોલાવે, આપણી સંસ્કૃતિની આત્મીયતા બહુ જ અજોડ અને જોરદાર છે. તમે તમારા ઘરમાં જમતા હો ને તો એ કોક ને નીકળ્યા હોય ને તો સીધા આવીને માથે ઉભા રહે, લે ખાવ છો, એ તને શું દેખાય છે? હમણાં એક દર્દી માંદા હતા, તે પછી અમે એની ખબર કાઢવા બે સાધુ ગયા, એની પાસે જઈને બેઠા. અમે એની હારે સુખરૂપ વાત કરતા ત્યાં ત્યાં અમને કહો કે બહારથી ભર્યા ધડખે પડખે વાળા કેટલા આવીને ઉભા રહી ગયા, પગે લાગે ને જય સ્વામિનારાયણ. તે મને એટલો બધો કંટાળો ચડ્યો, મેં કીધું એક માંદો માણસ છે, અમે એને જોવા આવ્યા છીએ, એની યારે વાતચીત કરવી છે, એ કાંઈ આ લોકો સમજતા નથી. અમને સાધુને ભાળ્યા એટલે અડખે પડખે વાળા આવીને હાલો અમારે ત્યાં, હાલો અમારે ત્યાં. એટલે ભાઈ આની ખબર તો કાઢવા દો, ક્યારે આવ્યા સ્વામી? એટલે અચાનક આવી ગયા, અમને કેમ ન કેવડે? એટલે ભાઈ અમે આ માંદાને જોવા આવ્યા છીએ, તમને અહીંયા એન્ટ્રી કોને આપી? પણ એને એન્ટ્રી લેવાની જ ન હોય ને. હે, ન જવાય એ રીતે, કોઈના ઘરમાં એ રીતે પગ ન દેવાય, સીધું ઘૂંસી ન જવાય. બધો વિવેક છે. આપણે કોઈકને કેટલો હાંજ પડે ત્રાસ આપીએ છીએ એનું કોઈ આપણી પાસે છે ને મીટર નથી, હિસાબ નથી. હાવ મૂર્ખની જેમ જિંદગી જીવીએ છીએ. આ તો સારું છે કે બધા આપણને સહન કરી લેશ, એમની મોટાઈ છે. તપાસીને જોજો, દિવસ ઉગીને હાથમે ત્યાં સુધી આપણે કેટલા જણાને ત્રાસરૂપ થઈએ છીએ, એક કોક દિવસ તપાસજો તો ખરા, ખબર પડશે. એક આગીને આની વાત આપણે કરી, પૂછ્યા વગર અદ્વારથી પ્રવેશ ન કરવો. હવે સ્થાને સ્વસ્વામી કે વાસહ કાર્યો પૃષ્ઠવા ન તત્પતિ. જે સ્થાન ધણિયાતું હોય એમાં જો આપણે ઉતારો કરવો હોય તો એના પતિને પૂછવું જોઈએ. ઉપર જે બધા કારણો બતાવ્યા ઉપરાંત એક નવીન કારણ, જાતિ ધંધો વગેરે ન પૂછ્યું હોય અને આપણે એને ઓટલે કે એને ઘરે કે ત્યાં પડાવ નાખી દીધો તો નિંદા થવાનો સંભવ છે. દાખલા તરીકે વેશ્યાના ઓટલે બેઠા હોય તો સમજ્યા હેણે આવીને, હવે કોક માણા આવીને જોવે તો કેવી દિશા થાય? પછી આપણે કહીએ પણ મને ક્યાં ખબર હતી આ કોનો ઓટલો છે? પછી આપણે એને કહેવું જોઈએ આપણા બાપુજીનો જ નથી, કોકનો જ છે, જરા પૂછી લ્યો કે આ ભાઈ તમારો છે, આપની જ્ઞાતિ, આપ કોણ છો, શું છો, અમે તમે કહેતા હો તો. ઘણાને આપણે વાત કરીએ ને તો એને બહુ નવાઈ જેવું લાગે. એકવાર અમે ગાડી લઈને જતા હતા, વચમાં અમને તરસ લાગી હતી તો કોઈ કૂવો આવે તો પાણી મળે તો સારું, એટલે વચ્ચે એક કૂવો આવ્યો અને અમે ગાડી રોડે ઊભી રાખી. પછી પહેલાંને કીધું, મેં કે જો જા જોઈ આ કૂવાવાળાને પૂછ કે મારા સંતો છે ને એને હાથ પગ ધોવા છે ને પાણી પીવું છે, તમે કયો તો આવે. એ થોડો આખો પાણી વાળતો હતો, તે હારે હતા ને એને કંટાળો ચડ્યો. મને કહેવાય ત્યાં છે તમે દોડાવો છો, આમાં બધા હું પૂછવાનું હોય? હલો હલો મારી હારે. મેં કે ના હવે ભૂલ ન કરું, તારી હારે બે વાર ભૂલ થઈ, તું જા તો પૂછે. એ ગયો ને જઈને પૂછ્યું તો પેલો બહુ રાજી થયો, કે આવો આવો. પછી તમને બધી વ્યવસ્થા કરી દીધી. પણ આપણો ધર્મ છે પૂછ્યા વગર ક્યાંય સીધા ધામા નખાય નહીં. જે કોઈ જગ્યા ધણીયાતી હોય જણાય તેની મરજી ન તોય, તહાં કદાપી ન કરે નિવાસ, ખરેખરા જે મુજ થાય દાસ. જો એની મરજી ન હોય તો ત્યાં નિવાસ નહીં કરવો. કુંડળ પાસે બરવાળા છે ને, હમણાં તાલુકો થયો, સ્વામિનારાયણ ભગવાનની બરવાળા ગામમાં ગયેલા, સાથે સંતો અને પાર્ષદો અને હરિભક્તો બધા હતા. જઈને એક ધર્મશાળામાં ઉતર્યા, એકાબીજાને એમ કે આને પૂછ્યું છે, ઓલાને એમ કે આને પૂછ્યું છે, પણ ખરેખર પૂછવાનું રહી ગયેલું. અને એ ધર્મશાળાનો માલિક આવ્યો અને એણે તિરસ્કાર કર્યો, તે સાધુનો અને શ્રીજી મહારાજનો કર્યો. ત્યારે શ્રી હરિ કહેલા, કોઈ પૂછ્યું નથી કે મહારાજ અમારે એમ કે એને પૂછ્યું છે, અમારે એમ કે મહારાજ કહેલા ભારે કરી, આ તો આપણે લખેલી શિક્ષાપત્રી આપણે લોપી. હાલો 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 ઉઠો ઉઠો. બસ ત્યાંથી હાલતા થયા. મહારાજ કહેવો ગમે ને ઉતારો મળે ને કરશું. આવું થાય, બનેલી આ વાત છે બરવાળા ગામની. બીજી એક વાત ધ્યાનમાં લેવી, મધ્યાને તડકો ગાળવા પણ પૂછીને ઉતરવું. મધ્યાને તડકો ગાળવો હોય, કોઈની વાડી હોય ત્યાં ઝાડવા હોય તો આપણે સીધું જઈને બેસી ન જવું. મનુસ્મૃતિમાં તો એમ કહ્યું છે, કોઈની પથારીમાં હોવું નહીં, ક્યારેક મિથ્યા આળ પણ આવી પડે. કેમ જે એમાંથી ઘણીવાર અનિષ્ટ થવાનો સંભવ છે. અને વળી જેની પથારી હોય એને કોઈ ચેપી રોગ હોય તો તેમાં સુનારને એ રોગ લાગુ પડે છે. માનસિક રીતે પણ માણસના વિચારોના પ્રમાણો જે તે વસ્તુઓ ઉપયોગ કરતા હોય એમાં રહ્યા હોય છે, એના પરમાણુઓ પ્રમાણો એમાં હોય છે. માટે બીજાની પથારીમાં સૂવું નહીં, સુવાનું થાય તો પૂછીને હોવું, વળી પોતાનું વસ્ત્ર ઓસાડીને પછી હોવું. બીજું ગુરુના પગરખા પહેરવા નહીં અને બીજાની એઠી થાળીમાં ભોજન કરવું નહીં. કેમ જે તેથી પણ આપણને નુકસાનનો સંભવ છે. અને વળી એકબીજાનું એઠું ખાવામાં પણ વિવેક જરૂરી છે. કોઈને ચેપી રોગ હોય તો તેના ભોગ બનવું પડે. આ બધી બાબતને ધ્યાનમાં લેવી. ઘણા માણસોને આવો કોઈ વિવેક હોતો નથી અને ખૂબ જ પછી પોતે ક્યાંક ક્યાંક હેરાન થાય છે. હા, એક ભગત બહુ નહોતા ને ભગત થાતા હતા, સમજાણું. એમાં ભણવા ગયેલા એક શહેરમાં, ત્યાં ચેલા ચાલુ સત્સંગ હોવાથી બીજી બહુ લાંબી ખબર નહોતી પડતી. અને ત્યાંના વિસ્તારમાં જે માણસો રહેતા હોય ને એ ક્યાંક કોકના લગ્ન હોય ને પાર્ટી પ્લોટમાં તો સારા કપડાં પહેરી અપ ટુ ડેટ થઈને ત્યાં જમવા પહોંચી જતા, મજા આવે. એક જોડ કપડાં સારા રાખવા પડે. હવે આને સંગે સંગે આ નહીં એમ થયું, ગાલો ને આ બધા દુબાકા દી આવે છે. તો પછી આ ભોળો ભગત સંગ દોસ્તી એમની સાથે ગયો, ત્યાં જમવાની ખૂબ મજા આવી. પછી તો આવી હરામનું ખાવાની કાયમની ટેવ થઈ ગઈ. પાર્ટી પ્લોટમાં ક્યાંક ભાર્યો નથી શણગારતા, તારીખ જોઈ નથી, સારા કપડાં પહેરીને પૂગ્યા નથી જમણવાર હોય ત્યાં. એમાં એકવાર તે એકલો સારા કપડાં પહેરી એક પ્રસંગના પાર્ટી પ્લોટમાં જમવા ગયો. પછી જમીન તે એકલો જ બહાર નીકળ્યો અને જેની પાર્ટી હતી તેઓ બધા તો એકબીજાને હળતા મળતા હોય, આ ઉતાવળથી ખાનગી રીતે આમ નીકળતો હતો તેને એકલાને જોઈ જતા સિક્યુરિટીવાળાને શક પડ્યો, તેથી એને પકડ્યો. એક એને થયું કે આજ સુધીનું બધું જમેલું કઢાવી નાખશે આવડે, ચોર છો. એ તું ચોર છો ભાઈ સાહેબ, ચોર નથી. ના ચોર છો, પોલીસને બોલાવીને તને હોપી દઈએ. પછી એણે કીધું, ચોર નથી, જરા ખાવા પીવાનો સ્વાદીઓ છું. ખૂબ બિચારે આજીજી કરી તો પણ ઓલા એ છોડ્યો નહીં. અંદર એક રૂમમાં લઈ ગયો અને એમ થવા માંડ્યું કે હવે થાય એ કરું. આજ તો આડદિયોને જલેબીને હાટાને ઊંધિયું બધું મારું છે ને, આતડામ નહીં રે. ભલે માંડો કર કરવા ભાઈ સાહેબ, જવા દો. પાર્ટી પ્લોટમાં જેટલા માણસો જીમ્યા છે ને એના બધાના વાસણ પડેલા હતા. ઓલા બધા કે જાવા તો દેશું, આ વાસણ ઉટકવા માંડ્યા. બધા વાસણ તારી પાસે ધોવડાવવાના છે, પછી ખબર નહીં થોડા ઘણા ધોયા હોય કે ન ધોયા હોય. બહુ માફી માગી અને હોસ્ટેલનું આઈ કાર્ડ બતાવ્યું, પછી તેને ત્યાંથી માંડ છૂટો કર્યો. પણ પછી એણે નિયમ લીધો કે હવે ક્યારેય પાર્ટી પ્લોટમાં કે બીજે ક્યાંય અણહકનું ખાવું પીવું નહીં ભાઈ, જાવું નહીં. અખતરો તમે આવો કર્યો છે ક્યાંય? આ ધંધો નોકરો. એક ભગત ડાયો મિલિટરીની પરીક્ષા દેવા ગયો હતો ત્યારે તેને એક ફોર્મમાં સહી કરવાની થઈ, તેથી તેણે ત્યાં ઉભેલા ઓફિસરના ખિસ્સામાંથી પૂછા વગર પેન લીધી અને સહી કરી, તેથી તે ઓફિસરે તેને જોરદાર તમાચો માર્યો. હા, મિલિટરીની ટ્રેનિંગ ત્યાં જ શરૂ થઈ. અને મિલિટરીના ઓફિસર તો એવા જ હોય ને, ઓ પડીને મેલ્યો. એને ક્યારેય ભૂલાતું નથી, હજી યાદ છે, મને કહેતો હતો, બહુ સારી રીતે યાદ છે. પણ ત્યારથી મને કે અનુભવ થઈ ગયો છે કે મહારાજે કહ્યું પૂછ્યા વિના કાંઈ લેવું નહીં, પાકું. મહાત્મા ગાંધી કહેતા કે આપણે ભલે મિત્રો જ ઊભા હોઈએ અને આપણે જરૂર પડે ને કોઈ મિત્રના ખીચામાંથી વગર પૂછે પેન ખેંચી લઈએ, એ પણ ચોરી જ કહેવાય. એ મહાત્મા ગાંધીનું નિરીક્ષણ છે. આપણે તો એમ માનીએ હવે એમાં હું ચોરી કરી વળી આટું કરી. એવા ભોપાશી ને આપણે રફ માણસો, હાવ રફ, કોઈ વાત સમજવા તૈયાર નથી. બોલો. ઠીક છે, સમાજના દુનિયાના અભણ કે ગમે તે અસંસ્કારી માણસો ભોપા જેવા ને મૂર્ખ ને રફ હોય તો વાંધો નથી, પણ કેટલી શિબિરો ને આત્મીય સભાઓ છગલી ગયેલા માણસો પણ હાવ રફ હોય છે ત્યારે આપણને ખેદ થાય છે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થઈને પણ, શિક્ષાપત્રીને વાંચી વિચારીને સાંભળીને પણ નહીં સુધરેલા તિલક ચાંદલાવાળા કંઠીવાળા માથાનો દુખાવો છે. સંપ્રદાયની સત્સંગની પોતાના ગુરુની ભગવાનની આબરૂ ઘટાડવામાં આવા રફ માણસોનો બહુ મોટો ફાળો છે. માટે આપણે આપણા ઈષ્ટદેવની આબરૂ, સંપ્રદાયની આબરૂ, આપણા ગુરુની આબરૂ વધારીએ, નહીં તો કાંઈ નહીં. પણ પ્લીઝ કમસે કમ ઓછી તો ન કરીએ. માલિક વિનાના સાધારણ સ્થાને ઉતારો કોઈ કરે તો વાંધો નથી. સ્મૃતિમાં લખ્યું છે કે જંગલો, નદીના કિનારાઓ, પહાડો, ગુફાઓ કોઈની માલિકીના ગણાતા નથી. આવી જાહેર જગ્યાઓ કોઈની ન ગણાય, માટે ત્યાં ઉતારો કરી શકાય છે. બધા ભક્તો આ વાત ધ્યાનમાં લેજો. ઇતિ 33મો શ્લોક સમાપ્ત. પ્રવેશ કરું છું 34મા શ્લોકમાં. જ્ઞાન વાર્તા શ્રુતિર નારિયા મુખાત કાર્યા ન પુરુષૈહી ન વિવાદ સ્ત્રિયા કાર્યો ન રાજ્ઞા ન ચ તજ્જનૈહી. ચાર વાત છે આમાં, એટલે કે ચાર આજ્ઞા. એક, અમારા સત્સંગી જે પુરુષ માત્ર, તેમણે બાય માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી, પહેલી આજ્ઞા. બીજી, સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો. ત્રીજી આજ્ઞા, રાજા સંગાથે વિવાદ ન કરવો. ચોથી આજ્ઞા, રાજાના માણસ સંગાથે પણ વિવાદ ન કરો. એક એક આજ્ઞા ઉપર ધ્યાન દઈએ. હવે તમે કહેશો કે જ્ઞાન વાર્તા ન સાંભળવી એટલે શું? પહેલી આજ્ઞા, તો જીવ માયા ઈશ્વર બ્રહ્મ પરબ્રહ્મ ધર્મ વૈરાગ અને ભક્તિના લક્ષણો સંબંધી જે કાંઈ વાતો હોય તે સ્ત્રીઓની પાસેથી ન સાંભળવી, સ્ત્રીઓ સાથે એ બધી ચર્ચા પુરુષે ન કરવી. ભગવાન શ્રી હરિ ના કહેશો. જ્ઞાન વાર્તા શબ્દ લખ્યો છે, જ્ઞાનસ્ય વાર્તા અથવા તો જ્ઞાનરૂપ વાર્તા, પણ વ્યવહારિક બાબત અહીં લખી નથી, ખાલી વાર્તા નહીં લખી. હવે આપણને સવાલ થાય કે કેમ આવું, કોઈ જ્ઞાની મહાન ભક્ત સ્ત્રી હોય અને એ સરસ મજાની ભગવાનની વાતો કરતી હોય તો એની સાથે જ્ઞાન ચર્ચા કરવામાં શું વાંધો? શતાનંદ સ્વામી એવું લખે છે, તશ્રવણાસક્તો સ્ત્રી પ્રસંગ જન્ય દુર્ભેદ્ય બંધનાપત્તે હે. એમ કહે છે કે એને સાંભળવામાં આસક્તિ જો થઈ જાય તો સ્ત્રીના પ્રસંગમાંથી ઊભી થયેલી તોડી ન તોડાય એવા બંધનની આપત્તિ આવી પડે છે. ક્યાંક આવું બધું ઘટેલું છે પછી જ્ઞાનબાન એક બાજુ રહી જાય અને ન તૂટે એવું વિચિત્ર પ્રકારનું બંધન થઈ જાય છે, મુશ્કેલી આવી થાય છે. માટે ભગવાન શ્રી હરિએ આપણને આ આજ્ઞા કરેલી છે. મધ્યના 35મા વચનામૃતમાં એવું લખ્યું કે ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય, અથવા તો ગમે એવી સમાધિનિષ્ઠ કે વિચારવાન સ્ત્રી હોય અને એ સ્ત્રી પુરુષ જો એકબીજાના પ્રસંગમાં રહેવા માંડે, ભલે આવા ભગવત ચર્ચાના કે જ્ઞાનના પ્રસંગો જ પાડતા હોય, તો પણ તેના ધર્મમાં વિક્ષેપ થાય થાય ને થાય, એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. ગણાયને આ બિચારાને ભૂલ થયેલ છે. પ્રથમ તો જ્ઞાન વાર્તા સત્સંગ કે સેવા આવા કોઈ મહાત્મ્યના ઓઠા નીચે, જાણે કે આપણે તો બહુ પવિત્ર પ્રેમ છે, સત્સંગ સંબંધી છે, ભગવાન સંબંધી છે એવું લાગે, પણ અંતે મનની જે અંદરની લુચ્ચાઈ છે એને ભક્ત નથી જાણી શકતો. એને જે મનાતું હોય તે, પરંતુ ક્યારે એ શુદ્ધ પ્રેમ અશુદ્ધ થાય, વિચિત્ર થાય એની ખબર નથી રહેતી, ભલ ભલાને નથી રહેતી. માટે એવા જ્ઞાનના કે સત્સંગના ઓઠા નીચે પણ પુરુષે સ્ત્રીનો અને સ્ત્રીઓએ પુરુષોનો પ્રસંગ નહીં પાડવો. જે મર્યાદા ભગવાન બાંધી ગયા છે એમાં રહેવામાં જ સુખ છે, નહીતર દુઃખ આવે આવે ને આવે. શતાનંદ સ્વામીએ તો એક પ્રમાણ ટાંકીને એવું લખ્યું છે કે ન ગાયે સહ નારીભીર ન સપેત નાધ્વની વ્રજેત તાભ્ય કથા ન શૃણ્યાત શ્રાવ્ય તા ન ચૈકલાહા. અર્થાત સ્ત્રીઓની સાથે ગાવું નહીં, સૂવું નહીં, માર્ગમાં એમની સાથે ચાલવું નહીં. તાભ્ય કથા ન શૃણ્યાત, તેનાથી કથા ન સાંભળવી અથવા તો એને કથા ન સંભળાવવી. એકલા એકલા સમૂહ હોય તો આમાં ના નથી, પણ એકલા જો આ બધું થાય તો મુશ્કેલી થવાનો સંભવ છે. જગતમાં સ્ત્રી પુરુષોનો પરસ્પરનો વ્યવહાર જેટલો મર્યાદાવાળો રહે તેટલો શુદ્ધ રહે છે. કેમ જે તેમાં પરસ્પરનું આકર્ષણ પ્રકૃતિજન્ય છે, કુદરતી છે. માટે જેને પોતાનું મન નિર્બળ અને સંયમી ન હોય તો ખૂબ સાવધાની રાખવી, પરંતુ પોતાનું મન નિર્મળ હોય અને સંયમી હોય તો પણ એણે સાવધાન જ રહેવું, આમાં ક્યારેય ભૂલ કરવી નહીં. ન તથાસ્ય ભવેન મોહો બંધચાસ્ય પ્રસંગતઃ યોષિત સંગાત યથા પુંસો તથા તત્સંગી સંગતઃ. આ ભાગવતજીનો આ શ્લોક છે. કપિલ ભગવાન માતા દેવહૂતિ પ્રત્યે બોલ્યા છે કે હે માં દેવહૂતિ, પુરુષને સ્ત્રીઓના સંગથી અને તેના સંગીના સંગથી જેવા મોહ અને બંધન થાય છે તેવા અન્ય કોઈના પ્રસંગથી થતા નથી. ભાગવતજીના તૃતીય સ્કંધમાં કપિલ ગીતામાં આ વાત છે. ભગવાન પોતે એમ કહે છે કે આ ભયંકર બંધન કરનારી બાબત છે, ખબર એ ન રહે અને માણસ બંધાઈ જાય, ફસાઈ જાય, તકલીફમાં મુકાઈ જાય. વળી ભગવાન કપિલ એવું બોલ્યા, બલમ મેં પશ્ય માયા સ્ત્રી મૈયા જઈનો દિશામ યા કરોતી પદાક્રાંતાન ભ્રુવિ ઝૃંભેણ કેવલમ. અહો મારી આ સ્ત્રી રૂપી માયાનું બળ તો જુઓ, જે પોતાની ભ્રકુટીના વિલાસ માત્રથી મોટા મોટા દિગ્વિજયી વીર પુરુષોને પણ પગ નીચે ચગદી નાખે છે. ભ્રુવી જૃંભેણ કેવલમ પદાક્રાંતાન કરોતી. એને વાત હવે સાચી છે. પાંચ પાંડવોના પિતા પાંડુ રાજા જૈનો દિશામ, જે દિશાઓને જીતનારા હતા, એ વખતે પૃથ્વી ઉપર એવો કોઈ વીર પુરુષ નહોતો કે જે પાંડુને લલકારે. 84,000 દેશ પાંડુએ પોતાના બાહુથી જીત્યા હતા. આર્યાવર્તની ભૂમિ ઉપર સામ્રાજ્ય પાંડુએ થાપ્યું હતું, વિસ્તાર્યું હતું. પરંતુ એ પાંડુને બહુ મોટી તકલીફ થઈ ગઈ. એને ખબર હતી કે કંદમ ઋષિનો શાપ છે કે હું મારી સ્ત્રી પાસે જશ તો મારું મૃત્યુ થશે જ. છતાં પણ દિશાઓને જીતનારા પાંડુથી પોતાની ઇન્દ્રિયો અને મન ન જીતી શકાયા, સ્ત્રી ઉપર વિજય ન મેળવી શકાયો. કુંતાની ગેરહાજરીમાં માદ્રી પાસે ગયા, જે કેવળ આ પાપનું પ્રાયચિત કરવા આવ્યા હતા કે કિંદમ ઋષિ પોતાની પત્નીને ઋતુદાન દેતા અને પાંડુએ શબ્દવેધી બાણ ચલાવ્યું અને ઋષિનું મૃત્યુ થયું અને ઋષિએ મરતા મરતા શાપ દીધેલો, એનું પ્રાયચિત કરવા જ આવ્યા છે. છતાં ભાન ભૂલ્યા. માદ્રી પાસે ગયા, માદ્રીએ સમજાવ્યા કે પ્લીઝ તમે દૂર રહેજો, નહીતર મરશો. આ છોકરા અને હું કુંતી બે રાંધશું. પણ પાંડુ સાંભળતા જ નથી. માદ્રી કહે છે કે આપણે અહીં પ્રાયચિત કરવા આવ્યા છીએ, તમને કિંદમ ઋષિનો શાપ છે, તમે તમારા મનને સંભાળો, સાવધાન થાવ. પણ માદ્રીના રૂપમાં સ્ત્રીની સુખ લાલસામાં પાંડુ એવા ભાન ભૂલ્યા અને તરત જ એનું મોત થયું. દિશાઓને જીતનારો વિજયી પુરુષ સ્ત્રીને ન જીતી શક્યો, એની ઝપટમાં આવી ગયો અને મરી ગયો. બોલો. એટલે ભગવાન કપિલજી એમ કહે છે, પશ્ય મે બલમ માયાયા, મારી માયાનું બળ તો જુઓ, બળ તો જુઓ. કે ભલ ભલા દિશાના જીતનારાઓને પગ નીચે કચડી નાખે છે, માણસ બિલકુલ ભાન ભૂલી જાય છે. સંતનો રાજા મહાવીર પુરુષ, પરંતુ એ સંતનો રાજા પણ ગંગામાં અને સત્યવતીમાં મોહને લઈને પડ્યા અને એમના શાસનની એક ઈંટ ત્રાહી મુકાણી અને મહાભારતના યુદ્ધનું નિમિત્ત સંતનું બન્યા. બોલો. 18 અક્ષણી સોનાનું કતલ થયું. એ સંતનું આ સ્ત્રીની વાસના ન છોડી શકે એમાંથી આ બધું પેદા થયું. એટલે ભગવાન કહે છે કે મેં સ્ત્રીમય જે માયા બનાવી છે એનામાં એટલું જ મેં જોર મૂક્યું છે, ખેંચાણ મૂક્યું છે સૃષ્ટિ ચલાવવા માટે. તો ભલ ભલા વીર હોય પણ ભૂકા બોલી જાય એના, જો સાવધાન ન રહે તો. શંકરાચાર્ય ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા હતા. એક સ્ત્રી ઘરના ફળિયામાં બેઠી બેઠી રેંટીઓ કાંચતી હતી. એ રેંટિયામાંથી અવાજ આવતો શંકરાચાર્ય જોયું અને એ સરસ મજાનું બોલ્યા, અરે રે 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 રેંટિયા, રડીમાં બાપા રડીમાં રડમાં આ સ્ત્રીએ તો ભલ ભલા મોટા મોટાને રોવડાવ્યા છે, માટે ઉકારા કરીમાં તું આ સ્ત્રીના હાથમાં આવી ગયો છો તો તારી દશા એમ જ રહેવાની બાપા, એવું બોલેલા. સમજાણ. એક નાનો છોકરો રમતો હતો શેરીમાં, તમને ખબર હોય તો બંગડીઓના કટકે પહેલા છોકરા રમતા, એ બધા ભેગા કર્યા છે ને, એમાં ખીચામાં નાખ્યા છે ને, એકબીજાને કંઈક મારતા, એમાં બંગડીના કટકાનો છોકરાને ઘોંકો વાગી ગયો. બોલો, તે રોતો રોતો આવ્યો એના બાપ પાસે, એની બાપ પાસે, કે મને બંગડીનો ઘોંકો વાગી ગયો. તેણે બાપાએ કીધું, બંગડીના ઘોંકા કેટલાયને વાગ્યા છે ભલામણ, તને વાગ્યો આમાં હું કેટલાયના નામ ગણાવ્યો, સૌ ભરીના, બ્રહ્માના, હારા હારાને બંગડીને ઘોંકા વાગ્યા છે. આખા મહાભારતનું યુદ્ધ તો બંગડીના ઘોંકામાં જ થયું, તે રામાયણ શામાં જ થયું, તને એમાંથી જ. રામાયણ તો શુદ્ધ એમાંથી, મહાભારત તો હજી થોડુંક ધન પણ સત્તા અને રાજ્ય પણ ભાગ ભગવે છે લડાઈમાં, રામાયણ તો ઓનલી સીતા કારણ છે. એટલે મુક્તાનંદ સ્વામી એવું કહ્યું, ચંદાકુલ લંછન દિયો કયો રાવણકુલ નાશ, ચંદાકુલ લંછન દિયો કયો રાવણકુલ નાશ, ઇન્દ્ર હુકી ઉપહાસ સુની સાધુ ભોયે ઉદાસ. ચંદાને લંછન લાગ્યું, રાવણકુળ નાશ થયું, ઇન્દ્રનો ઉપહાસ થયો, આવું બધું સાંભળી સાધુ ઉદાસ થઈ ગયા. સાધુ ભયે ઉદાસ દેખી ઇતિહાસ ઇનું કી, પરે ત્રિયા કે પાસ કહો રહી લાજ કીનું કી. દાખત મુક્તા નંદ રહે ગુરુ રાખે જાકું, રાવણકુળ વધ કયો દિયો લંછન ચંદાકું. મુક્તાનંદ સ્વામી કહે છે કે ભાઈ, જે વગર વિચારે સ્ત્રીઓના પ્રસંગમાં રહ્યો છે તો એની કોની લાજ રહી છે. દાખત મુક્તાનંદ, મુક્તાનંદ સ્વામી કહે ભાઈ, ગુરુ જેની લાજ રાખે એની લાજ રે, પરમાત્મા જેને બચાવે એ બચે, બાકી મેળ પડે નહીં. રામાયણમાં એક ચોપાઈ આવે છે સરસ, નારી નયન સર જાહી ન લાગા,
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 ઘોર ક્રોધ તમ નિશી જો જાગા, કરન
બંધાયા
સોનર તુમ સમાન રઘુરાયા,
સોનર તુમ સમાન રઘુરાયા,
નારી નયન શર જાગી ન લાગા,
નારી નયન શર
નારીના નયનના બાણ જેને વાગ્યા નથી, વળી ક્રોધરૂપી ઘોર અંધારી રાતમાં જે જાગતો રહ્યો છે, વળી લોભનો પાસ જેના ગળામાં નથી પડ્યો, એ વ્યક્તિ હે પ્રભુ આપ સમાન છે. બે ભુજાલો ભગવાન છે, મહામોટો એ ભાગ્યશાળી છે. ટૂંકમાં કામ ક્રોધ ને લોભ ત્રણેયનું આમાં વિવરણ આવ્યું. આ દુનિયામાં કેટલાયને કામે માની નાખ્યા, કેટલાયને ક્રોધે ટાળી દીધા, અને કેટલાયને લોભે પતાવી દીધા. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતામાં એમ કહ્યું કે આ ત્રણેય છે ને નરકના દરવાજા છે, મરી નરકે જાય કે ન જાય, પરંતુ આ દોષ જેનામાં છે એ આયા નરકની વેદના ભોગવતો જ હોય છે. વારંવાર એને અંતરમાં પીડા આવે જ. શત્રુ છે ને એ કઈ સુખ ન આપે, પીડા જ આપે. માટે આ બધા શત્રુને સત્સંગ દ્વારા, સદગુણ દ્વારા, ભગવાનનો અને સત્સંગનો આશ્રય કરીને તાળવા જોઈએ, જીતવા જોઈએ. ઘોર ક્રોધ તમ નિશી જો જાગા, ક્રોધ છે ને એ અંધારી રાજ છે, એમાં જો જાગ્યો. કેતા જેને ક્રોધ નથી આવતો, જેનામાં લોભ નથી પ્રવેશતો, એ ભગવાન સમાન છે. બાકી તો થોડે વત્તે અંશે આપણને તો આ બધા લહરકા થતા હોય, સમજ્યા? કોઈક દિવસ બચ્યો હોય તો, બાકી સવારથી હાંજ સુધીમાં વારા ફરતી આ બધા આપણને તો લીટોડા મારી જ જતા હોય. જ્ઞાની ગણાતી સ્ત્રીઓએ પણ મહારાજની આ આજ્ઞા પાળવાનું અનુસંધાન રાખવું જોઈએ. ઘણી સ્ત્રીઓને બહુ અભિમાન હોય છે કે અમને કાંઈ નહીં થાય, સમજ્યા? હરબાઈ ને વાલબાઈ હતા, બ્રહ્મરૂપ થયા હતા એમણે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે સ્ત્રી પુરુષની સભા અલગ કરી ત્યારે બળવો કર્યો હતો. મહારાજ સભા કરીને બેઠા હતા, મહારાજે કહેલું કે સ્ત્રીઓએ સ્ત્રીઓની સભામાં બેસવું, પુરુષોએ પુરુષની સભામાં બેસવું, પણ એ બે તો તમારે ભગવાનની આજ્ઞા લોપીને પુરુષોની સભામાં જ્યાં સંતો બેઠા હતા ત્યાં આવી ગઈ. ભગવાનની આજ્ઞા મુજબ સંતો ઊભા થઈ ગયા. એટલે આ બે કહે છે કે કેમ અમારાથી ભાગો છો, તમે કાચા સાધુ છો, સાચા સાધુ કાંઈ ભાગે નહીં. આજે દુનિયામાં ઘણા એવું બધું હાંકે છે કે મન હોય ચંગા તો કાથરોટમાં ગંગા, પરંતુ કેટલાયને બિચારાને લાંછન લાગ્યા છે એને ધ્યાનમાં લઈને ભગવાન મર્યાદા બાંધે છે કે તમે આ રીતે રહ્યો તો સુખપૂર્વક તમે અને હામી વ્યક્તિ પણ વગર લાંછને પાર પડે, ભક્તિમાં વિક્ષેપ ન થાય. આ બંનેએ ઘણો બધું આડુંઅવળું કહ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમને કહ્યું કે તમારે મારી આજ્ઞા પ્રમાણે તમારી સભામાં બેસવું. આ કહે છે કે અમે તો આત્માનંદ વખતના જૂના, આ જે બધા પુરુષ બેઠા છે એ બધા અમારે મન કાષ્ટના પુતળા સમાન છે, અમને કોઈ વિકાર ક્યારેય થયો નથી, અને અમે આજ દિન સુધી તો બધા અમે સાથે જ બેઠા છીએ. ત્યારે પરમાત્માએ એમને એમ કહ્યું કે તમારી વાતનો હું આદર કરું છું, આપ મહાન છો, આપને મન આ બધા કાષ્ટના પુતળા છે, પરંતુ એને મન તમે બે કાષ્ટની પુતળીઓ નથી, બધાને મન એવું નથી, માટે બીજાના ભલા માટે પણ તમે તમારી મર્યાદામાં રહ્યો. પણ એ બેને એ ગમ્યું નહીં, એને સહજાનંદ સ્વામી બાળક લાગ્યા. કેમ જે એ તો આત્માનંદ વખતના આત્માનંદજીના શિષ્ય રામાનંદ, રામાનંદજીના શિષ્ય સહજાનંદ સ્વામી, એટલે એમને એમ જ લાગ્યું કે આ છોકરું ગાદીએ બેઠું અને અમને આવા રીતના વચનો કહે છે, એમ થયું. ભગવાનને ઓળખ્યા નહીં, પરમાત્માએ એમને પછી સંપ્રદાયની બહાર કરેલા. અને એ વખતે કાળવાણીમાં મહારાજે આ વાક્યો કહેલા,
જેવો પુરુષને નારીનો સંગ, જેવો પુરુષને નારીનો સંગ, તેવો બ્રહ્મદાને પુરુષ પ્રસંગ, તેવો બ્રહ્મદાને પુરુષ પ્રસંગ.
સોપાઈ એ તો છે ઘૃત અગ્નિ સમાન, એમાં કરવું નહીં અભિમાન. અગ્નિ ને ઘી, એમાં ઘી અભિમાન કરે કે હું ન ઓગળું બને નહીં. લીધી હોય જો ઇન્દ્રિયો જીતી, તો એ સૌને શીખવવા શું રીતિ, મોટા મુક્ત રહે સ્ત્રીથી દૂર, એવી રીતે ચલાવવા જરૂર. પોતાને કોઈ તકલીફ થાય એમ ન હોય તો પણ બીજાને શું રીતિ શીખવવા માટે શું રીતિમાં ચાલવું જોઈએ, એમ મહારાજે એમને વાત કરી. જો જ્ઞાન વાર્તાનો પણ નિષેધ હોય તો આસક્તિપૂર્વક જોવું, સાંભળવું કે ઠઠ્ઠા મશ્કરી વગેરેનું તો કહેવું જ શું, એ તો નિષેધ હોય જ. ત્રિભુવન વ્યાસે શિક્ષાપત્રી અધ્યયન લખ્યું છે, એમાં એવું લખ્યું કે વર્તમાન કાળે સ્ત્રી પુરુષની સમાનતાના નામે ઘણી જગ્યાએ પુરુષોના ક્ષેત્રમાં સ્ત્રીઓએ પ્રવેશ કર્યો છે, કરાયો છે. આજકાલ સ્ત્રીઓ પુરુષ સમવડી થવા માગે છે, ઘણા એમને એમ કરવા માગે છે. પુરુષના ક્ષેત્રમાં લગભગ બધે સ્ત્રીઓ પ્રવેશી ચૂકી છે, તેથી સ્ત્રી જાતિ પોતાના કર્તવ્યમાંથી ચલિત થઈ છે અને તેને ઘણી હાનિ પહોંચે છે. અને પુરુષોમાં પણ કેટલીક અયોગ્ય હરીફાઈ અને માનસિક અસ્વસ્થતા પેસવા પામી છે. સ્ત્રી અને પુરુષ બંનેના શારીરિક અને માનસિક બંધારણની ભિન્નતા સ્વાભાવિક છે, તેથી આચારની ભિન્ન મર્યાદા માગે છે. માટે તેનો નિર્દેશ શાસ્ત્રવેતા અનુભવી દીર્ઘ દ્રષ્ટા પુરુષોએ કરેલો છે. બુહાંધ માણસોને આ વાત સમજાતી નથી. શરીર વ્યવસ્થા ભિન્ન છે, માટે આચારની ભિન્નતાની જરૂર છે. પરમાત્માએ મૂકેલું કુદરતી આકર્ષણ છે, એની સામે નભી શકાય નહીં, ટકી શકાય નહીં, માટે મર્યાદા આપણા માટે સુખરૂપ છે. આ વાતને સમજવી જોઈએ. આપ બધા જાણતા હશો કે આજકાલ બહેનો નોકરી કરે છે, ઘરકામ એમનો મુખ્ય વ્યવસાય હોવા છતાં હવે આર્થિક ઉપાર્જન માટે સ્ત્રીઓ પણ ભણી ગણીને પુરુષોની જેમ જોબ કરવા જાય છે. અને ત્યાં જે કોઈ માણસો સહચર ઓફિસરો આ તે હોય એના સંગમાં આખો દિવસ એને રહેવાનું થાય છે. ભાગ્યશાળી એને ગણશું કે જે ધર્મમાં રહી શક્યા હોય. બાકી આ રીતના જીવનથી કેટલીક સ્ત્રીઓ અને કેટલાક પુરુષો પોતાના આચારમાંથી ચલિત થઈ ગયેલ છે, થતું જાય છે, થતું રહેશે. માટે જે ભગવાનના ભક્તો હોય અને જેને ભગવાનને રાજી કરવા હોય, જેણે પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય, એણે તો આ બધી બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. જે માણસો પશુની જેમ જીવે છે, જેને નથી સુખ શાંતિ જોતા, નથી ભગવાન જોતા, નથી મોક્ષ જોતો, જેને કેવળ દેહના સુખ ને ઇન્દ્રિયોના જ સુખ જોઈએ છે, એ ઢોર જેવા માણસોને તો જેમ ફાવે એમ જીવે, એને માટે શિક્ષાપત્રી નથી. પરંતુ આપણે તો ભગવાન પાસે જવું છે, નિર્વાસનિક થવું છે, તો આ મર્યાદા આપણા કામની છે, આપણે આને માનવી જોઈએ. હવે એક અપવાદ આવે છે કે ભાઈ સ્ત્રીઓના મુખથી વાત ન સાંભળવી તો કોઈ પણ સ્ત્રીના મુખેથી જ્ઞાન વાર્તા ન જ સંભળાય. આવો એક સવાલ ઊભો થાય છે. તો ગાંધીનગર વાળા હરિકેશવ સ્વામીનું એવું કહેવું છે કે પરંપરા જોતા અમુક અપવાદ આવશ્યક છે. માં, પત્ની, બેન, ભાભી વગેરે સમીપ સંબંધી સ્ત્રીઓ સાથે જ્ઞાન વાર્તા સહજ, શક્ય અને પરંપરા પ્રાપ્ત છે, માટે અમુક વિવેક શીખવો જોઈએ. પત્ની પતિને ઉપદેશ આપી શકે છે, એને માટે તોરલ જેસલની વાત જગતમાં પ્રસિદ્ધ છે. આજ દિન સુધીમાં એવા કેટલાય પુરુષો છે કે જેઓ પોતાની પત્ની પાસેથી સત્સંગ પામ્યા છે. માતા બાળકોને જ્ઞાન વાર્તા કરી શકે છે. ધરતી ઉપર એવી કેટલીય ઘટનાઓ ઘટી છે કે માતાએ પોતાના બાળકોને સારામાં સારું જ્ઞાન આપ્યું છે. મદાલસાએ પોતાના પુત્રને, મેનકાવતીએ પોતાના પુત્ર ગોપીચંદને, વગેરે વગેરે એવી કેટલીય વાતો છે કે માતાએ પોતાના સંતાનને જ્ઞાન આપ્યું છે. તો આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ. રત્નાવલીએ તુલસીદાસને ઉપદેશ આપ્યો હતો, અમુક મર્યાદામાં રહીને વાત બની શકે છે. મોટીબા અને લાડુબાઈએ પડદો આડો બાંધી લાડુદાનને ઉપદેશ આપ્યો હતો, એટલે એ બ્રહ્માનંદ સ્વામી બન્યા. આ વાતને સમજવી આજ્ઞામાં પણ વિવેક ભળે તો ખૂબ જ શાંતિપૂર્વક આજ્ઞાઓ પાળી શકાય છે. ઘણી જગ્યાએ એકદમ જડતા હોય છે ત્યાં આજ્ઞા પાળવામાં ત્રાસ અનુભવાય છે, બહુ મોટો બોજ અનુભવાય છે. અને એવી રીતે બહુ બળે કરીને પાળેલી આજ્ઞાથી ક્યારેક ક્યારેક પાલકને એનું ભયંકર અભિમાન પણ ચડતું હોય છે કે મારા જેવું કોઈ ન પાળે એમ. પરંતુ વિવેક સાથે આજ્ઞા પળાય તો બહુ સારું. આજ્ઞા કરનારને આજ્ઞા કર્યાનો કોઈક હેતુ હોય છે, એ હેતુને ધ્યાનમાં રાખીને જો આજ્ઞાનું પાલન થાય તો વધારે સારું. બાકી તો જેને જે રીતે પાળવી હોય એ રીતે પાળે, ભગવાનની આજ્ઞા છે, પાળે એમાં સારું છે. હવે બીજી આજ્ઞા, ન વિવાદ સ્ત્રિયા કાર્ય. શ્રી હરિ કહે છે કે અમારા આશ્રિત જે ભગવાનના ભક્તો છે તેમણે સ્ત્રીઓની સાથે ક્યારેય વિવાદ ન કરવો. વિવાદ એટલે ક્લેશ ઉત્પન્ન કરે એવી ચર્ચા, ક્લેશ ઉત્પન્ન કરે એવી ચર્ચાને વિવાદ કહેવાય. વિખવાદ કહો, વિવાદ બરબાદ કરી મૂકે. કારણ કે શ્રી મહાદેવે સ્કંદ પુરાણમાં સ્ત્રીઓના સ્વાભાવિક ગુણો જણાવ્યા છે, અનૃતમ સાહસમ માયા મૂર્ખત્વ મતિલોભિતા અસૌચમ નિર્દયત્વમ ચ સ્ત્રીણા મેત સ્વભાવચમ. મહાદેવ એવું કહે છે કે સ્ત્રીઓમાં આટલું સ્વાભાવિક હોય છે, શું તો કે એક તો ખોટું બોલું, બીજું સાહસ કરી નાખવું વગર વિચારે, ત્રીજું કપટ રાખવું, ચોથું મૂરખપણું, પાંચમું અતિ લોભીપણું, છઠ્ઠું અશૌચ કહેતા અશુદ્ધિ એને સહજ હોય છે, અને નિર્દયત્વ સ્ત્રીણામ એ તત્સ્વભાવજમ, આટલું સ્ત્રીઓને સ્વાભાવિક હોય છે. પણ મહાદેવજીએ સ્કંદ પુરાણમાં કહ્યું પણ આમાં અપવાદ હોય છે, બધી સ્ત્રીઓ આવા દુર્ગુણે યુક્ત હોય એવું માની લેવાને કોઈ કારણ નથી. લાડુબા, મોટીબા, ભક્તિ માતા આ બધા મહાન ભક્ત થયા એમાં આ માયલો એકેય દુર્ગુણ હતો નહીં. દુનિયામાં ભગવાનના ભક્ત બહુ બહેનો થયા છે જે બધા વંદન કરવા લાયક છે. આ લખ્યું એ બધી સ્ત્રીઓમાં હોય જ એવું માનવું નહીં. અહીંયા જે વાત કરી છે તે મેજોરિટી વાત છે, બહુધા આવું હોઈ શકે અને દેખાય છે પણ ખરું, આ લખ્યું છે એવું દેખાય છે. ખોટું બોલવાને આદર, સાહસ કરી નાખવાનું, કપટ રાખવાનું, મૂરખપણું દેખાય એમાં, અતિ લોભીપણું દેખાય, અશુદ્ધિ નિર્દયત્વ બધું હોય. સ્ત્રીઓ ક્યારેક ક્યારેક જેવા પરાક્રમ કરે ને એવા પરાક્રમ ભલભલા મરદથી ન થાય. અને હમણાં હમણાં પરાક્રમ એમના વધતા જાય છે. કાલીબાગ મંદિરમાં દર્શન કરી અને પણ એ લાડુડી આપે છે ને ત્યાં ઊભા રહીને તમે થોડીક વાર એક નિરીક્ષણ કરજો કે વધારે પડતી ગાડી છોકરા ચલાવે છે છોકરીઓ, જોવો જોઈ લેજો તમને ખબર પડે. ભણવામાં વધારે હોશિયાર છોકરાઓ છે છોકરીઓ? આ તો ખાલી સવાલ. એટલે એમાંય પણ હિંમત ને સાહસ છે ને. ઘણી વખત પુરુષ મોળા પડે ત્યારે ઈ હિંમત દે, હું હવે બીવો છો મરદ થઈને, લેવા મારી બંગડીઓ પહેરો. એટલે હવે આને બિચારાને નો જોમ હોય તો ઉશીનું લઈને કૂદવું પડે પછી. સ્ત્રીઓ સાથે વિવાદ કરવામાં આ ચાર બાબતની તકલીફ થાય છે. એક, એમાં એક તો જાણે પ્રથમ પુરુષની શોભા જ નથી, પુરુષ હારો ન લાગે. પહેલી નુકસાની આ. બીજી નુકસાની એ છે, મિથ્યા અપવાદનો ભોગ થવાનો સંભવ છે. જો સ્ત્રી એની સાથે તમે વધારે બોલવા માંડો અને ચીડાઈને એકાદો શબ્દ એવો બોલી નાખે તો તમારે પછી જીવવું ભારે પડે. ભલું પૂછો એનું. એવી મિથ્યા કાંઈક આળ નાખે, હવે રાખો ને, અમે બધું જાણીએ છીએ તમારું, જેવું કાંઈક બોલી તો મરી ગયા. ત્રીજું, સ્ત્રી જો બોલે બાધે ન ફાવે તો એની આગળ ભગવાને આપેલું એક જબ્બર શસ્ત્ર છે, આહુડા. નલ કનેક્શન ત્યાં બહુ જોરદાર મોટી ટાંકીનું ગોઠવેલું છે. રૂમાલિયાપલ્લી જાય તમારે ત્યાં ટાંકીમાં પાણી ન ખૂટે. હે, રડવાનું શરૂ કરી દે, કલ્પાંત કરે, એમ પુરુષને પરાજિત કરે. આમ નહીં તો આમ, એ નિશ્ચિત પુરુષને હરાવે છે, ઠકવાડે છે. ચોથી બાબત, હારી જાય, કદાચ સ્ત્રી હારી જાય વિવાદમાં, લડાઈમાં, તો લાગણી પ્રધાન સ્ત્રી હોવાથી, વળી સહનશીલતા ઓછી હોવાથી ખૂબ રડે, જેથી અંતે પુરુષે પાછા હઠવું પડે છે. વાત આખી આમ છે. બીજી એક મજાની વાત, જગમોહન મોદી એમ કહે છે કે આ જે વાત કરી ભગવાને કે સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો, એમાં પોતાની પત્ની સાથે પણ, એટલે કે પતિ પત્નીએ પણ પરસ્પર વિવાદ ન કરવો. બોલો, ત્યાં સુધી લઈ ગયા. તો કોઈ સવાલ કરે કે ભાઈ, પતિ પત્ની તો પતિ પત્ની કહેવાય, એ અંદર અંદર વિવાદ કરે એમાં વાંધો શું? તો કે વાંધો છે, વિવાદમાં બેમાંથી એકને નમતું મૂકવું પડે, પછી અપમાન લાગે અને હૃદયમાં દુઃખ થાય. માટે સુખી લગ્ન જીવન જીવવા માટે પણ વિવાદ હિતાવહ નથી. બરાબર? તમે કહેશો વિવાદની ક્યાં વાતો કરો છો? પતિ પત્ની પરણે તો એક વાર એવું હાલે, પુરુષ બોલે અને સ્ત્રી સાંભળે. પછી બીજા વર્ષે એમાં એવું થઈ જાય, સ્ત્રી બોલે અને પુરુષ સાંભળે. ત્રીજા વર્ષે આખું ગામ સાંભળે. પણ વિવાદે ચડવું નહીં, ટૂંકું ટચ નમી દેવું. જો કે આ બધી વાતો અમારે વ્યાસાસને બેહીન કરવી હેલી હોય છે, બાકી તો તમે જાણો કે એ કેમ જીવાય. હા, અમારી ક્યારેક ક્યારેક તમારા આશ્રમની ફિલોસોફી સાંભળીને તમને એમું થતું તો હોય જ કે સ્વામીજી, તમારે તો વાતું કરવી છે ને, મરી ગયા છે. એક મારી પાસે આવ્યો હતો, મને કે હેરાન હેરાન થઈ ગયો, શું થયું? તો કે સ્વામીજી, મારે વિદેશ વ્યુ જવું. મેં કેમ, સ્વદેશમાં શું વાંધો આવ્યો? એ નથી રહેવું. મેં કહ્યું અહીં કાંઈ આવક ઓછી છે? તો કે હારા મારો ધંધો હાલે છે, આવક સારામાં સારી છે, વિદેશમાંય મારે આટલી આવક તો નથી થવાની, અહીં હું બધી રીતે સેટ થઈ ગયો છું. તો મેં કીધું બધી રીતે સેટ, એને વિદેશમાં શું કામ જવું? તો કે એક રીતે અપસેટ છું. શું? તો કે મારી બાને ને મારી પત્નીને ફાવતું નથી. બહુ ઝઘડા થાય સ્વામીજી, બહુ ઝઘડા થાય. તો મેં કીધું ભલા માણસ, તમે વચ્ચે રહીને સમજાવો ને. મને કે વચ્ચે રહીને પીલાઈ ગયો છું, હું સમજાવું? તમે કીધું વાંકો એને કોને? તો કે વાંક મમ્મીનો છે, મમ્મી કાંઈ માને એમ જ નથી. મને કે તો મમ્મી સમજે નહીં. મેં કીધું કે બિલકુલ ન સમજે, મારી પત્નીનો વાંક હોય પણ વધારે મમ્મીનો વાંક. મેં કીધું તમે વિદેશ વ્યા જાઓ ત્યાં મમ્મી પપ્પાને હાચવે કોણ? મને કે કોઈ નહીં. એની મેળે રે પછી બીજું શું કરવાનું? મેં કહ્યું હવે કાંઈક સમાધાન કરો ને. મને કે તમારે વાત જ કરવી છે ને, સમાધાન કરવું કઈ રીતે? મેં કહ્યું જુઓ મારું એક સૂત્ર છે, સહન કરો, ભજન કરો અને માફ કરો. મને કે એ કેવી રીતે? ભજન કરવામાં તો સમજાય ને? તો કે એ સમજાય, ભજન કરવાનું. સહન કરવાનું, માફ કરવાનું. મેં કહ્યું જો મોટા હોય ને એનું સહન કરવાનું, નાના હોય એને માફી આપી દેવાની. મોટા હોય એનું સહન કરવું જ પડે, છૂટ્યો જ નહીં તમારે. પરંતુ આપણે પછી આપણાથી નાના હોય એને એ જ રીતે સહન કરાવીએ એવી પરંપરા ચાલે હારી નહીં. સમજ્યા? આજની સાસુઓ કહેતી હોય છે કે તમને શું ખબર અમારા સાસુઓ અમને કેમ કરતા. ભાઈ એ શું કામ પરંપરા ઉતારો છો? હવે એને જે કર્યું એ તમારી બહેને જે કરાવ્યું હોય. અરે અમને તો આટલી ભૂલમાં તો ઉધડા લેતા હતા અડધો કલાક. હું તો તમને 15 મિનિટ જ લઉં છું, 15 મિનિટ કન્સેશન જરૂર વગરની પરંપરા ઉતારો. મેં કહ્યું માફ કરી દેવું, આપણે નાનાને માફ કરી દેવાનું, મોટાનું ખમી લેવાનું. તો મને કે મારી પત્ની અને મારા બા એ બેમાં આ ગોઠવવું કઈ રીતે? કેમ જે મારા બા મોટા છે અને મારી પત્ની નાની છે. હવે મારા બા છે એની ઝાઝી ભૂલ છે, તો મને કે એનું અમે સહન કર્યા જ કરીએ પણ એનું અમારાથી સહન થતું નથી. મેં કીધું જો મોટાનું સહન કરવું પડે. તો કે પણ કેટલું કરવાનું, ક્યાં સુધી કરવાનું? મને કે મોટાનું સહન કઈ રીતે સમજીએ થાય, મને કે એ શીખવાડો, શું કરીએ તો અમારાથી સહન થાય. પછી મેં એને કહ્યું આમ બંને જો લેવલમાં રહ્યો ને તો નહીં થાય. મેં કહ્યું લેવલ ફેરવો. મને કે કઈ રીતે ફેરવાનું? મેં કીધું તમારી બાનો ભલે વાંક હોય પણ તમે એને મોટા માનો, કે તો મોટા છે, બા છે એટલે કે. તો મને કે હવે નકરી ભૂલ જ કરે ને ગમે તેમ બોલે ને હાવ ખોટી રીતે જીદ કરે ને એને કેવી રીતે મોટા માનવા? મેં કીધું ભાઈ મોટા છે એટલે મોટા માનવા. મને કે પણ એ મોટા નથી માની શકતા. કે તો મેં કીધું એક કામ કરો, તમારી બાને નાના માની લો અને તમારા પત્નીને ડાયાને સમજણા મોટા માની લો. મને કે બાને નાના માની લેવાના? એટલે મેં કીધું કાંઈક તો સમાધાન કરવું જોઈએ ને. હવે ઘણી વખત તો અમારી એવી માઠી દશા થઈ જાય, આપણને એમ થાય કે આપણે ત્યાં સાચું ભજન કરવાના આ બધી ઉપાધિ ક્યાં આવી. મેં કીધું જો બામાં વધારે અવગુણ હોય, દોષ હોય, સ્વભાવ હોય અને એટલા તમારી પત્ની ન હોય તો તમારે માનસિક માનવું જોઈએ કે બા નાના છે. મને કે પણ ઉંમરમાં કેટલા મોટા હોય બા હોય? મેં કીધું તો પણ બુદ્ધિમાં નાના છે, વિવેકમાં નાના છે, સદગુણમાં નાના છે, એમ કરીને નાના માનો તો શું થશે? તો તમે એને માફ કરી શકશો. બાને માફ કરો કીધું. તમે બાને સહન તો નથી કરી શકતા? તો કે ના. તો અમે કીધું માફ કરો. તો કે પણ હવે એમ નાના કેમ માનો? મેં કીધું તો સહન કરો મોટા માનીને. તો મને કે પણ મોટા માનવા કઈ રીતે? મેં કહ્યું બે માંથી એક તો કરવું જ પડે. મોટા માનતા હો તો સહન કરી લ્યો અને મોટા ન માની શકો તો નાના માનીને માફ કરો. તો કે હા હવે વાત ગળે ઉતરી. પછી ફીટ બેહાડ્યું કે બાને નાના માનવા અને બધોય માફ કરો. બાન બાપાને ઘણી વખત નાના માનીને જવા દેવું પડે. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે ભાઈ નાને મોટે ઉંમરથી કે આશ્રમથી નથી, જેની સમજણ મોટી તે મોટો અને જેને સમજણ ઓછી બુદ્ધિ ઓછી ને જડતા જાજી એ નાનો. પછી ભલે આપણો બાપ હોય બા હોય પણ એને નાના માની અને માફી આપી દેવી કે જાઓ ભાઈ માફ, બધોય માફ, તો ઘરનું ગાડું હરખું હાલે. નહીતર હાંજ પડે બધું ખખડ બબડ થાય અને તમે એવા કંટાળો એવા કંટાળો અને તરત મંદિર આવો. અને મંદિર આવો ને અમને ખબર ન હોય કે તમે કઈ સ્થિતિમાં આવ્યા છો. એટલે અમે પાછા તમારી આગળ આકરા પાયે ઉપદેશ શરૂ કરીએ, આમ કરો ને તેમ કરો ને તૈયાર ને એમ થાય, બહુ કરી. હું શાંતિ માટે આવ્યો છું બાપા. આગળ જેમ સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો એ જ રીતે રાજા સાથે વિવાદ ન કરો. નૃપકે પુરુષ સો જાઈ તિનસે ન કરનો વિવાદ કોઈ, એસે ઓર કહાય ક્રોધી માની અહંકારી હતી. મુક્તાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષામાં આ સોઠો લખી ચૂક્યા છે. સ્વામી એમ કે છે કે રાજાના જે માણસો હોય એની સાથે વિવાદ નહીં કરવો, એવા જે બીજા કોઈ હોય એની સાથે વિવાદ ન કરવો, જે બહુ ક્રોધી માણસ હોય એની સાથે વિવાદ ન કરો. એ પછી ભલે રાજા ન હોય કે રાજાનો માણસ ન હોય, બહુ ક્રોધી માણસ હોય ને એની સાથે વિવાદ ન કરવો, મુશ્કેલી થઈ કરે. બહુ માની અહંકારી હોય ને એની સાથે વિવાદ ન કરવો, માણસ ઓળખી રાખવા, ઉપાધિ થઈ જાય. હમણાં એક હોસ્પિટલમાં બન્યું, હા, એક દર્દી હશે એનું ઓપરેશન કર્યું છે ડૉક્ટરે, આ મારા ડૉક્ટર મિત્રો બેઠા છે એટલે વાત કરું. પછી કંઈક સારું નહીં થયું હોય, તે આવ્યો દવાખાને અને કે તમે મારી પાસે આટલા રૂપિયા લીધા ને આમ કર્યું ને તેમ કર્યું ને મને સારું તો થયું નહીં. એટલે ડૉક્ટરે એની સામે એમ બોલવા માંડ્યા અને ઓલાનો મગજ ગયો દર્દીનો, તે દાદરા પાસે ઊભા છે, તો ડૉક્ટરને ઉપાડીને મેલો ધક્કો જ બિચારા ડૉક્ટર દાદરે દદડતા આ એને એક બે ફ્રેક્ચર થઈ ગયા. બોલો. એટલે અતિ ક્રોધી અહંકારી સાથે વિવાદ નહીં કરવો, સમજી જવાનું. રાજા અને રાજાના માણસો એમાં ત્રણ બાબત છે. એક તો એ બળવાન હોય, સત્તા હોય એની પાસે. બીજું અભિમાની હોય એટલે માને નહીં, અને એ તો સામેથી નુકસાન કરે એવા હોય, માટે એમની સાથે શિંગડા ભરાવવા નહીં. સત્તા આગળ શાન પણ નકામું છે, તેઓની સાથે વિવાદ કરવામાં જોખમ છે. જો વિવાદમાં તેનાથી વિરુદ્ધ બોલીએ અને તે એનાથી સહન ન થાય એટલે વિના કારણે દંડ નાખે, ક્રોધ કરે, કદાચ જાનનું પણ જોખમ ઊભું થાય, એવી કેટલી ઘટનાઓ ઘટી ગઈ છે કે એક શબ્દ બોલવામાં ફેર પડ્યો એમાં પ્રાણ ખોયા. આજે રાજા રહ્યા નથી, પરંતુ રાજ્યકર્તાઓ અને રાજસત્તાના પ્રતિનિધિઓ છે, તે આજના રાજા જ કહેવાય, માટે તેની સાથે કદી વિવાદ કરવો નહીં. હવે સત્તાધીશો સાથે વિવાદ ન કરો. ભલે એ રાજા નથી પણ રાજાના માણસો છે, એની પાસે સત્તા છે, મુશ્કેલી કરે. એક સિનિયર ક્લાર્ક હતા, સમજ્યા, તે જિલ્લા શિક્ષણ અધિકારી જ કચેરીમાં સર્વિસ કરે. એક દિવસ એક બેન તેના સ્ટાફના બહુ બીમાર થઈ ગયા એટલે રજા પર હતા, એટલે એની જગ્યાએ વારાફરતી બધા જુનિયર ક્લાર્ક હતા ને એ ચાર્જ સંભાળતા. હવે આઠ આઠ દિવસનો વારો આવે એનો ચાર્જ સંભાળવો પડે, એટલે આ ભાઈએ પણ વારા પ્રમાણે ચાર્જ સંભાળ્યો હતો, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી એમને બીજી વાર ચાર્જ સંભાળવાનું કહ્યું. ત્યારે આ ભાઈએ કીધું, મારો વારો પતી ગયો છે માટે હું ચાર્જ નહીં લઉં. તે બાબતે સાહેબ સાથે તેણે વિવાદ કર્યો અને એમની સામે થઈ ગયો. તેથી સાહેબે એમને કહ્યું, ભાઈ જો બહુ સામે બોલીશ ને તારી બદલી કરી નાખી, તાકે કરી નાખજો. ઓલાનો મગજ ગયો, સમજાણું, બદલી કરી નાખી. એના ગામથી 35-40 કિલોમીટર દૂર બીજી સ્કૂલમાં એને મોકલી દીધા. હવે રોજ ઉઠીને આવન જાવન શરૂ થઈ ગઈ. ભાઈ એક વર્ષ સુધી અપડાઉન કર્યું ને તો એ ખબર પડી કે અઠવાડિયું ચાર્જ સંભાળી લીધો હતો. સારું હતું, ભાન આવી પણ જરા ટીપાણા પછી આવી. પછી તો કેટલી ગાંધીનગર લાગવગ કરીને માંડ માંડ વરહ દાડે પાછો હતો ત્યાં ત્યાં ગામમાં ફિટ થયો. માટે સત્તાધીશ સાથે પણ વિવાદમાં ન પડવું, એમાં નુકસાની આપણે જ હોય એટલું તો સમજવું, જરા આવેગમાં ન આવી જવું. વિશેષમાં જગજીવન મોદીએ એવું કહ્યું કે માતા પિતા સાથે વિવાદ ન કરવો, ગુરુ સાથે ન કરવો, વૃદ્ધ સાથે વિવાદ ન કરવો, બાળક સાથે પણ વિવાદ ન કરો, ડોક્ટરોને વૈદ્યો સાથે પણ વિવાદ ન કરવો, કારણ કે એમાંથી મુશ્કેલી થઈ જાય. મહારોગી હોય ને એની સાથે વિવાદ ન કરવો, એ ન સમજે. અતિ દુઃખી સાથે વિવાદ ન કરવો, વડીલો સાથે વિવાદ ન કરવો, આચાર્ય સાથે વિવાદ ન કરવો, પ્રતિષ્ઠિત સજ્જન સાથે પણ વિવાદ ન કરવો, હથિયારધારી માણસો સાથે વિવાદ ન કરવો. એ ભડાકો કરે આપણે હાવ ગાંઠ ના જાય. જજ સાથે વિવાદ નહીં કરવાનો, વકીલ સાથે પણ વાદ વિવાદ ન કરવો, કારણ કે એમાં એની મર્યાદા ભંગ થાય છે. માટે તે અવિવેક ગણાય છે, અને આ બધા પ્રોફેશનલ માણસો છે, એમની સાથે અવિવેક થાય એનું નુકસાન આપણે જ ભોગવવાનું હોય છે, એમને નહીં. એમની સાથે સારા સંબંધ રાખવાથી વ્યક્તિને બહુ મોટો ફાયદો થઈ જતો હોય છે. માટે એ બધા માણસો સાથે વિનયથી વિવેકથી વાત કરવી, વળી વિવાદ કરવામાં જીભાજોડી કરવી પડે છે. એના મતનું એનું માનવું જે હોય તેનું ખંડન કરવું પડે, અને એમાંથી કેટલે થઈ જાય વાત લાંબી એનું નક્કી નહીં. માટે મીઠા સંબંધો રાખવા, સમાજમાં મીઠા સંબંધો જાળવી રાખવા હોય તો કોઈની સાથે વાદ વિવાદ બને ત્યાં સુધી ન કરવો. ચતુર ભગતને કાનનું ઓપરેશન કરાવ્યું હતું, ને એક ભગત હાર્યા હતા દવાખાનામાં, એમાં ડોક્ટર હાર્યા બાઈદ્યા, સમજણ. પછી ડોક્ટર કે સ્વામીજી હવે આવો ત્યારે આ માણસને સાથે નહીં લાવતો. કહ્યું ભાઈ અમારે હવે જરા આકરા પાણીએ છે, હવે એને સમજાવીએ છીએ ઘણા, પણ હવે ક્યારેક ક્યારેક ગરમ થઈ જાય, કાંઈક નહીં જેવી વાતમાં શું ડખો કર્યો, લેવું બને. એકવાર હાર્યા હતા તે ડબ્બામાં મિલિટરીના માણસો બેસી ગયા, ટિકિટ તો હતી આપણી, પણ એ તો બધા એમ હોય. પછી આ ભગત હાર્યા હતા ને એ મિલિટરીના માણસો સાથે આથર્યા. તે ભગતને સમજાવ્યા કે એને વતાવવામાં તો કે નહીં ટિકિટ આપણી છે, સીટ આપણી છે, બે હે કેમ? મેં કીધું બે જાય, એની આગળ મશીન ગન છે, કશું કાંઈ હાલે નહીં. મેં કીધું સાના માને એક બાજુ બેહો, નિર્માની થવામાં મજા છે, અને ઉપરથી એકાદી અડબોટ મળશે ને આપણને, તો એ દવાખાનામાં જવું પડશે, ને એને આપણે કશું નહીં કરી શકી. ખ્યાલ આવ્યો તમને? તમારી ટિકિટ હોય ને મિલિટરીના માણસો જો બે જાય ને તો બોલતા નહીં કાંઈ. અમે ટીટીને કીધું ને તો ટીટીએ એમ કીધું કે આની આગળ અમારું નહીં હાલે, કે તમે રવા દો, હું તમને આની કરાવો બીજી જગ્યા બતાવું. ટીટી નો બોલ્યો, બોલો પોલીસે ન બોલે, કેમ જે રાજાના માણસો છે, વિવાદ કરવામાં માર આપણે ખાવાનું થાય. માટે એટલી તો બુદ્ધિ આપણે હોવી જોઈએ કે માર ન ખાય, બસ કોઈને મારીએ નહીં તો કાંઈ નહીં, ખાઈને તો ન આવી ઘરે. અને જો કોકને ત્યાં કાંઈક વાદ વિવાદ થતો હોય ને તો સમજ્યા હણ્યા વગેરે ઉલ્લી ન પડવું વચમાં, ને ત્યારે ઓલો એક બાજુ રે ને આપણે આવી પડે. ઘણા બિચારા એમ માર ખાઈને આવે તો કેમ ખાતો, તો બે જણા બાજતા હતા એમાં વચમાં પડ્યો, તે એમાં એક જણો ભાગી ગયો ને ઓલો મને મંડી પીડ્યો, એને તો કોકને મારવાનો જ હતો, એને તો ખંજોળ આવી હતી બરોબર, તો ખોડો મારો કાઢ નહીં ગયો. મુંબઈમાં એકવાર ઘનશ્યામ કથિરિયાની ત્યાં યુવા સભા હતી, સમજ્યા. તે દિવસે ત્રણ યુવાનો યુવા સભામાં જવા માટે રિક્ષા કરીને જતા હતા. આગળ જતા ચાર રસ્તા આવ્યા ને ત્યાં એક ટેમ્પો આ રિક્ષા એ અથડાણો, એટલે રિક્ષાનો ડ્રાઈવર હેઠો ઉતરો ને ટેમ્પાનો ડ્રાઈવર હેઠો ઉતરો ને બે જણા માંડ્યા ઝઘડવાઓ. ત્યાં પેસેન્જર રિક્ષામાં બેઠા હતા ને યુવા સભાના, એમાંથી વળી એકને એમ થઈ ગયું કે અરે હું બાજ બાજ કરો છો, હા, કારણ કે એને ટાઈમે સભામાં પૂગવું હતું. એટલે રિક્ષામાંથી હેઠા ઉતરી અને એક ડ્રાઈવરને સમજાવવા માંડ્યો, સમજાણું, પણ હવે કોઈ ડ્રાઈવર સમજ્યા નહીં. હવે ઓલો સમજ્યો નહીં ડ્રાઈવર, એટલે એણે પરાક્રમ શું કર્યું ખબર છે, ડ્રાઈવરને લાફો માર્યો. યુવા સભાના સભ્ય અને પેલાનો મગજ ગયો. હવે એ ટેમ્પાવાળો હતો ને ત્યાંનો ટપોરી હતો, એટલે બોસ, એના દસ બાર મિત્ર આવી ગયા, ને પછી તો આને યુવા સભાના સભ્યને માર્યો છે. કાંઈ વરસાદ જેવું હતો તું, છત્રી હારે લઈને યુવા સભામાં જતા હતા, એ છત્રી ઓલાને કાયમ લાગ્યો, એની છત્રીએ જ એને ગોદે બરાબર. પછી ઓલા બે હારી હતા ને એને હાથે પગે લાગવું પડ્યું કે ભાઈ ગમે એમ તો અમારો છે, જવા દો. તો કે મને લાફો માર્યો, ભાઈ એ હવે અમારે જરા છે એમ માંડ સમજાવીને યુવા સભા ભેગો કર્યો. હવે સભામાંથી કાંઈક જ્ઞાન લેતો કે આવો ધંધો કરવો. તો વાલા ભક્તો, આ 34મો શ્લોક પૂરો થયો. આ રીતે આપણે ભગવાન સ્વામિનારાયણની લખેલી શિક્ષાપત્રીને રવિસભામાં સમજવાનો આરંભ કર્યો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.